એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારકની વાત કરવાના છીએ જેમનું નામ પડતા જ એમ કે આખી દુનિયામાં જાણે ચર્ચા શરૂ થઈ જાય, કાર્લ માર્ક્સ. પણ જુઓ, આપણે સીધા માર્ક્સ પાસે નથી જવાના. આપણે તેમને સમજીશું એક ખૂબ જાણીતા નૈતિક તત્વજ્ઞાની પીટર સિંગરની નજરે. એમનું પુસ્તક છે માર્ક્સ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, બરાબર. અને આ ખૂબ જરૂરી છે, કારણ કે ભલે આજે સામ્યવાદ કે એ બધું રાજકીય રીતે મતલબ એટલું રહ્યું નથી,
હા,
પણ માર્ક્સના અમુક મૂળભૂત વિચારો છે ને, જેમ કે આ આપણી આર્થિક સિસ્ટમ આપણા સમાજને, આપણી ચેતનાને કેવી રીતે ઘડે છે,
હા,
એ આજે પણ કહી શકાય કે એટલા જ પ્રસ્તુત છે. અને સિંગર જે પોતે માર્ક્સવાદી નથી,
હા,
એ બહુ મહત્વનું છે. એ આપણને એકદમ યુ નો નિષ્પક્ષ અને સ્પષ્ટ ચિત્ર આપે છે.
તો શરૂઆત ત્યાંથી જ કરીએ. પીટર સિંગર એટલે કોણ? ટૂંકમાં એમની ઓળખાણ આપો ને.
ચોક્કસ. પીટર સિંગર એ ઓસ્ટ્રેલિયાના છે અને દુનિયાના બહુ જ પ્રખ્યાત અને ક્યારેક તો વિવાદાસ્પદ પણ કહેવાય એવા નૈતિક ફિલોસોફર છે. અત્યારે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં બાયોએથિક્સના પ્રોફેસર છે.
અને એમનું નામ મેં સાંભળ્યું છે પેલું એનિમલ લિબરેશન પુસ્તક માટે, ખરું ને?
બિલકુલ. 1975માં આવેલું એમનું પુસ્તક એનિમલ લિબરેશન, એણે તો આખી આધુનિક પશુ અધિકાર ચળવળનો પાયો નાખ્યો એમ કહી શકાય.
અને તેઓ ઉપયોગિતાવાદ એટલે કે યુટિલિટેરિયનિઝમના પણ હિમાયતી છે, મતલબ કે એવા કામ કરવા જેનાથી વધુમાં વધુ લોકોનું સારું થાય, દુઃખ ઓછું થાય.
હા, બરાબર. અને આ જ વાત, આ જ એમનો દ્રષ્ટિકોણ એમને માર્ક્સ વિશે લખવા માટે એકદમ અનન્ય બનાવે છે.
એ કઈ રીતે?
જુઓ, પહેલું તો એ કે એ પોતે માર્ક્સવાદી નથી, એટલે કોઈ વૈચારિક બંધન વગર એકદમ ટીકાત્મક રીતે પણ નિષ્પક્ષતાથી માર્ક્સનું મૂલ્યાંકન કરી શકે. અને બીજું, એ નૈતિક ફિલોસોફર છે, એટલે એમનું ધ્યાન માર્ક્સની આર્થિક ગણતરીઓ કે સિદ્ધાંતો પર એટલું નથી જેટલું એમના નૈતિક સવાલો પર છે, જેમ કે ન્યાયનો પ્રશ્ન, સ્વતંત્રતા, માનવ વિકાસ અને ખાસ કરીને પેલો એલિયનેશનનો ખ્યાલ, અલગતા કે અલિપ્તતા.
હા, એ શબ્દ બહુ આવે છે માર્ક્સની ચર્ચામાં.
બરાબર. અને સિંગરની તાકાત એ છે કે આવા અઘરા લાગતા વિચારોને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે, એટલે સામાન્ય વાચક માટે પણ આ પુસ્તક બહુ ઉપયોગી બને છે.
તો આ પુસ્તકનું મુખ્ય સૂર શું છે? મતલબ એ કહેવા શું માંગે છે? માર્ક્સના વખાણ કરે છે કે પછી ટીકા?
એટલે એમ નહીં કે વખાણ કે ટીકા, આ એક સંતુલિત પરિચય છે એમ કહી શકાય. સિંગરનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે માર્ક્સ પોતાના વિચારો અને તારણો સુધી પહોંચ્યા કેવી રીતે.
ઓકે.
પુસ્તકનો મુખ્ય તર્ક જો કહેવો હોય તો એ છે કે માર્ક્સની જે વૈજ્ઞાનિક ભવિષ્યવાણીઓ હતી ને, જેમ કે મૂડીવાદ તો ખતમ થઈ જ જશે અને સામ્યવાદી રાજ્ય આવશે વગેરે,
હા,
એ બધી આગાહીઓ તો ઇતિહાસે ખોટી પાડી દીધી.
પણ કંઈક તો હશે જે આજે પણ એટલું જ મહત્વનું છે.
હા, બિલકુલ. અને એ છે મૂડીવાદની એમની નૈતિક ટીકા, જેનો પાયો પેલો એલિયનેશનનો ખ્યાલ છે. માણસનો પોતાના કામથી, પોતાની અસલ્યતથી અને બીજા લોકોથી વિમુખ થઈ જવું. સિંગર ભારપૂર્વક કહે છે કે માર્ક્સે ભલે ઉકેલ કદાચ સાચો ના આપ્યો હોય, પણ એમણે જે સમસ્યાઓ તરફ આંગળી ચીંધી, ખાસ કરીને આ અલિપ્તતાની વાત, એ આજે પણ એટલી જ શક્તિશાળી અને સુસંગત છે.
એટલે કે એમણે સવાલો બરાબર ઉઠાવ્યા હતા.
ચોક્કસ. એમણે જે રીતે આખી આર્થિક વ્યવસ્થા અને માણસના અનુભવ વચ્ચેનો જે સંબંધ છે એના પર જે પ્રકાશ પાડ્યો, એ આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે.
તો પુસ્તક આપણને આ સમજણ સુધી લઈ કઈ રીતે જાય છે? એની સફર કેવી છે?
શરૂઆત થાય છે ફિલોસોફીથી, ખાસ કરીને યુવાન માર્ક્સ પર હેગલ નામના એક મોટા જર્મન ફિલોસોફરનો શું પ્રભાવ હતો ત્યાંથી.
હેગલ, હા.
પછી પુસ્તક સીધું એલિયનેશનના ખ્યાલ પર આવે છે, જેને સિંગર માર્ક્સની આખી ટીકાનું એમ કહીએ કે નૈતિક હૃદય ગણાવે છે.
ઓકે.
અને એ પછી માર્ક્સ જ્યારે પરિપક્વ થયા, એમના મુખ્ય આર્થિક સિદ્ધાંતો આવે છે, જે એમના પ્રખ્યાત પુસ્તક દાસ કેપિટલમાં છે, જેમ કે શ્રમ મૂલ્ય સિદ્ધાંત, વધારાનું મૂલ્ય અને ઐતિહાસિક ભૌતિકવાદ.
હા, આ બધા શબ્દો સાંભળ્યા છે પણ અઘરા લાગે છે.
બસ સિંગર આ જ કામ કરે છે, આ બધા જટિલ લાગતા ખ્યાલોને એકદમ સ્પષ્ટ કરે છે અને સાથે સાથે એમનું ટીકાત્મક મૂલ્યાંકન પણ આપે છે. એમ નથી કે માર્ક્સે કહ્યું એટલે બધું સાચું, એની મર્યાદાઓ પણ બતાવે છે.
બહુ રસપ્રદ. ચાલો ત્યારે થોડું વધુ ઊંડા ઉતરીએ. આ હેગેલ અને માર્ક્સનો સંબંધ શું હતો? પહેલા હેગેલ કોણ હતા અને એમનો મુખ્ય વિચાર શું હતો જે માર્ક્સે અપનાવ્યો?
જરૂર. જ્યોર્જ વિલહેમ ફ્રેડરિક હેગેલ એ જર્મનીના બહુ મોટા ગજાના આદર્શવાદી ફિલોસોફર હતા. એમનો એક બહુ પ્રખ્યાત વિચાર છે ડાયાલેક્ટિક.
ડાયાલેક્ટિક એટલે
કે ઇતિહાસ જે છે એ સીધી લીટીમાં નથી ચાલતો, એ વિચારોના સંઘર્ષથી આગળ વધે છે. એક વિચાર હોય જેને થીસિસ કહેવાય, એની સામે બીજો વિરોધી વિચાર આવે એન્ટીથીસિસ.
હમ.
અને આ બંનેના ટકરાવમાંથી, સંઘર્ષમાંથી એક નવો, વધુ સારો, વધુ વિકસિત વિચાર જન્મે જેને સિન્થેસિસ કહેવાય. અને આ પ્રક્રિયા ચાલતી જ રહે. હેગેલ માનતા હતા કે આ બધું આત્મા, સ્પિરિટ કે વિચાર, આઈડિયાના સ્તરે થાય છે જે ધીમે ધીમે સ્વતંત્રતા તરફ વધી રહ્યો છે.
ઓકે, એકદમ ફિલોસોફિકલ વાત છે. તો માર્ક્સે આમાં શું નવું ઉમેર્યું કે શું બદલ્યું?
માર્ક્સ શરૂઆતમાં યુવાન હેગેલિયન જૂથના સભ્ય હતા. એમણે હેગેલની આ ડાયલેક્ટિક પદ્ધતિ તો અપનાવી, પણ એને એમ કહીએ કે પગ ઉપર ઊભી કરી દીધી, એને ઊંધીવાળી દીધી.
ઊંધીવાળી દીધી મતલબ?
હેગેલે કહ્યું કે ઇતિહાસ વિચારોથી ચાલે છે. માર્ક્સે કહ્યું, ના, ઇતિહાસ વિચારોથી નહીં પણ ભૌતિક પરિસ્થિતિઓથી ચાલે છે, મટીરિયલ કન્ડિશન્સ.
ભૌતિક પરિસ્થિતિઓ એટલે?
એટલે કે ઉત્પાદનના સાધનો, જમીન, ઓજારો, ફેક્ટરીઓ, ટેકનોલોજી, એ કોની માલિકીના છે અને એ માલિકીના કારણે સમાજમાં કેવા વર્ગો બને છે, જેમ કે માલિક વર્ગ અને મજૂર વર્ગ. આ વર્ગો વચ્ચે પોતાના હિતો માટે જે સંઘર્ષ ચાલે છે એ જ ઇતિહાસને આગળ ધપાવે છે. આને જ માર્ક્સે ઐતિહાસિક ભૌતિકવાદ, હિસ્ટોરિકલ મટીરિયલિઝમ કહ્યું.
ઓહો, એટલે વિચારો નહીં પણ આર્થિક બાબતો, વર્ગ સંઘર્ષ એ મુખ્ય છે.
બરાબર. એમનું પ્રખ્યાત વાક્ય છે ને કે આપણી ભૌતિક પરિસ્થિતિ આપણા વિચારોને ઘડે છે, આપણા વિચારો ભૌતિક પરિસ્થિતિને નહીં.
આ તો બહુ જ મોટો ફેરફાર કહેવાય વિચારવાની રીતમાં. હવે પેલા એલિયનેશન પર આવીએ. એનો સીધો સાધો અર્થ શું કરી શકાય અને માર્ક્સ માટે એ આટલું કેમ અગત્યનું હતું?
હા, એલિયનેશન એટલે કે અલિપ્તતા, વિમુક્તતા. માર્ક્સે એમના શરૂઆતના લખાણોમાં, ખાસ કરીને 1844ના હસ્તપ્રતોમાં, આની બહુ ઊંડાણપૂર્વક વાત કરી છે. અને સિંગરના મતે આ જ માર્ક્સની ટીકાનો નૈતિક આધાર છે. માર્ક્સે કહ્યું કે મૂડીવાદી વ્યવસ્થામાં જે કામદાર છે, મજૂર છે, એ ચાર રીતે પોતાના અસ્તિત્વથી અલગ પડી જાય છે.
ચાર રીતે? કઈ કઈ?
પહેલું, શ્રમના ઉત્પાદનથી અલિપ્તતા. એટલે કે કામદાર જે વસ્તુ બનાવે છે એ વસ્તુ પર એનો કોઈ અધિકાર નથી રહેતો, એનો માલિક કોઈ બીજો બને છે. અને એ વસ્તુ બજારમાં જાય છે અને ક્યારેક તો એ કામદારની વિરુદ્ધ જ એક શક્તિ તરીકે ઊભી રહે છે. જેમ કે ઓટોમેશન આવે તો એ મશીન જે કદાચ એણે જ બનાવવામાં મદદ કરી હોય એ જ એની નોકરી છીનવી લે.
હા, સમજાયો. અને બીજું?
બીજું, શ્રમની ક્રિયાથી અલિપ્તતા. એટલે કે કામ કરવાની જે પ્રક્રિયા છે એ પોતે જ આનંદદાયક નથી રહેતી, એ એક સંતોષ આપતી રચનાત્મક પ્રવૃત્તિ નથી રહેતી, એ ફક્ત પેટ ભરવા માટે, ટકી રહેવા માટે મજબૂરીમાં કરવું પડતું એક બાહ્ય, કંટાળાજનક વૈતરું બની જાય છે.
હા, આ તો જાણે ઘણી ઓફિસોમાં, ઘણા કામોમાં અનુભવાતું હશે લોકોને, પોતાના કામમાં ઘર જેવું ન લાગે.
બિલકુલ. કામદારને પોતાના કામમાં જ પરાયાપણું લાગે. એ કામ કરતો હોય ત્યારે નહીં પણ કામ પતે પછી ઘરે પહોંચ્યો હોય એવું અનુભવે.
ખરું. ત્રીજી અલિપ્તતા કઈ?
ત્રીજું, પોતાના સ્પીશીઝ બીઈંગથી અલિપ્તતા. આ થોડો અઘરો શબ્દ છે, પણ માર્ક્સનો કહેવાનો મતલબ હતો કે માણસ તરીકે આપણી ખાસિયત શું છે, બીજા પ્રાણીઓથી આપણે કઈ રીતે અલગ છીએ. તો કે આપણે મુક્ત રીતે, સભાનતાપૂર્વક, રચનાત્મક રીતે કંઈક સર્જન કરી શકીએ છીએ. આ આપણો માનવ સ્વભાવ છે.
ઓકે.
પણ મૂડીવાદ હેઠળનું કામ આ રચનાત્મકતાને મારી નાખે છે. એ કામને ફક્ત શારીરિક અસ્તિત્વ ટકાવી રાખવાનું એક સાધન બનાવી દે છે. એટલે માણસ પોતાના અસલી રચનાત્મક સ્વભાવથી જ વિમુખ થઈ જાય છે.
અને ચોથી અને છેલ્લી?
ચોથું, અન્ય મનુષ્યોથી અલિપ્તતા. મૂડીવાદ લોકોને એકબીજા સાથે હરીફાઈમાં ઉતારે છે. નોકરી ટકાવી રાખવા, પગાર વધારવા માટે કામદારો એકબીજા સાથે સ્પર્ધા કરે છે.
હા, એ તો છે.
અને એટલું જ નહીં, આપણા જે સંબંધો છે એ પણ જાણે બજારના વ્યવહારો જેવા બની જાય છે. દરેક વસ્તુમાં સ્વાર્થ અને ગણતરી આવી જાય છે. પ્રેમ, મિત્રતા, સહાનુભૂતિ આ બધું ગૌણ બની જાય છે અને આર્થિક સંબંધો મુખ્ય. આમ માણસ બીજા માણસોથી પણ ભાવનાત્મક રીતે અલગ અલિપ્ત થઈ જાય છે.
બાપરે, આ તો બહુ ગંભીર ચિત્ર છે. અને સિંગર માને છે કે આ વિશ્લેષણ આજે પણ લાગુ પડે છે?
હા, સિંગર આને જ માર્ક્સની ટીકાનો સ્થાયી નૈતિક આધાર માને છે. ભલે માર્ક્સનો સામ્યવાદનો ઉકેલ સાચો ન હોય, પણ મૂડીવાદ માનવ અનુભવ પર કેવી નકારાત્મક અસરો પાડી શકે છે એનું આ વર્ણન આજે પણ વિચારવા જેવું છે.
સમજાયું. એટલે આ એલિયનેશન ખરેખર માર્ક્સની વિચારધારાનું કેન્દ્ર છે. હવે પેલા ઐતિહાસિક ભૌતિકવાદ પર પાછા ફરીએ. તમે બેઝ અને સુપરસ્ટ્રક્ચરની વાત કરી હતી, એ જરા ફરીથી સમજાવશો?
ચોક્કસ. માર્ક્સનો સિદ્ધાંત એમ કહે છે કે કોઈ પણ સમાજને સમજવો હોય તો એને એક ઇમારતની જેમ જુઓ. એનો પાયો એટલે કે બેઝ શું છે? એ છે એ સમાજની ઉત્પાદન પદ્ધતિ.
ઉત્પાદન પદ્ધતિ એટલે?
એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કેવી રીતે થાય છે. એમાં બે વસ્તુ આવે. એક તો ઉત્પાદન શક્તિઓ, એટલે કે ટેકનોલોજી, ઓજારો, જ્ઞાન, શ્રમ કૌશલ્ય, અને બીજું ઉત્પાદન સંબંધો, એટલે કે ઉત્પાદનના સાધનોની માલિકી કોની છે અને એના આધારે સમાજમાં કેવા વર્ગો છે. માલિક, મજૂર, જમીનદાર, ખેડૂત વગેરે. આ થયો સમાજનો આર્થિક બેઝ.
ઓકે, આ પાયો થયો. અને સુપરસ્ટ્રક્ચર, ઉપલું માળખું.
હા, આ આર્થિક પાયા ઉપર જ સમાજનું બાકીનું બધું માળખું, એટલે કે સુપરસ્ટ્રક્ચર ટકેલું છે અને એના દ્વારા જ ઘડાય છે. આ સુપરસ્ટ્રક્ચરમાં શું આવે? કાયદો, રાજકારણ, સરકાર, ધર્મ, નૈતિકતા, કલા, સાહિત્ય, ફિલોસોફી, શિક્ષણ, મીડિયા, આ બધું જ.
એટલે એમ કહેવાય કે જેવો આર્થિક પાયો એવું જ ઉપરનું માળખું, પૈસા જ બધું નક્કી કરે.
હા, માર્ક્સનો મુખ્ય દાવો એ જ હતો. એમનું પેલું વાક્ય ફરી યાદ કરીએ. માણસની ચેતના તેના અસ્તિત્વને નિર્ધારિત નથી કરતી, પરંતુ તેનાથી વિપરીત તેનું સામાજિક અસ્તિત્વ, એટલે કે તેની આર્થિક અને સામાજિક સ્થિતિ તેની ચેતનાને નિર્ધારિત કરે છે. જે વર્ગ આર્થિક રીતે પ્રભુત્વ ધરાવતો હોય એના વિચારો, એની માન્યતાઓ, એની સંસ્કૃતિ જ સમાજમાં મુખ્ય બની જાય છે અને એને જ સામાન્ય કે સાચું માનવામાં આવે છે. આને જ આઈડિયોલોજી, વિચારધારા કહેવાય. અને ઇતિહાસ ક્યારે બદલાય છે? જ્યારે ઉત્પાદન શક્તિઓ, જેમ કે નવી ટેકનોલોજી, એટલી વિકસી જાય કે જૂના ઉત્પાદન સંબંધો, જૂની વર્ગ વ્યવસ્થા સાથે એનો સંઘર્ષ થાય, ત્યારે ક્રાંતિ થાય છે અને આખો બેઝ અને સુપરસ્ટ્રક્ચર બદલાય છે.
બરાબર. આ એકદમ અલગ રીતે ઇતિહાસને જોવાની વાત છે. હવે માર્ક્સના મુખ્ય આર્થિક વિચારો પર આવીએ, જે એમના સૌથી મોટા ગ્રંથ દાસ કેપિટલમાં છે. એમાં બે મુખ્ય ખ્યાલો તમે કયા હતા? શ્રમ મૂલ્ય સિદ્ધાંત અને વધારાનું મૂલ્ય. એ શું છે?
ટૂંકમાં સમજીએ. પહેલું, શ્રમ મૂલ્ય સિદ્ધાંત, લેબર થ્યુરી ઓફ વેલ્યુ. આ વિચાર માર્ક્સનો પોતાનો નહોતો. એમની પહેલા એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડો જેવા ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓએ પણ આપેલો. માર્ક્સે એને વિકસાવ્યો.
એ શું કહે છે?
એમ કહે છે કે બજારમાં કોઈ પણ વસ્તુનું જે મૂલ્ય, કિંમત નહીં પણ મૂલ્ય, વેલ્યુ છે, એ શાના આધારે નક્કી થાય છે? તો કે એ વસ્તુના ઉત્પાદન માટે જે સામાજિક રીતે જરૂરી શ્રમ સમય, સોશિયલી નેસેસરી લેબર ટાઈમ લાગ્યો હોય ને, તેના આધારે. જેટલો વધુ શ્રમ જરૂરી, એટલું વધુ મૂલ્ય.
ઓકે.
અને બીજો ખ્યાલ, વધારાનું મૂલ્ય, સરપ્લસ વેલ્યુ. તમે કહ્યું કે એ જ શોષણનો સ્ત્રોત છે.
હા,
આ માર્ક્સના વિશ્લેષણનું કેન્દ્ર છે. એમની દલીલ આ પ્રમાણે છે. મૂડીપતિ બજારમાંથી શું ખરીદે છે? એ કામદારને નથી ખરીદતો, પણ કામદારની શ્રમ શક્તિ, લેબર પાવર, એટલે કે કામ કરવાની ક્ષમતા ખરીદે છે અમુક સમય માટે. હવે આ શ્રમ શક્તિનું પોતાનું પણ એક મૂલ્ય છે. કેટલું? તો કે કામદારને જીવતો રાખવા અને કામ કરવા માટે સક્ષમ રાખવા માટે જે જરૂરી વસ્તુઓ, ખોરાક, કપડાં, રહેઠાણ વગેરે જોઈએ, એનું મૂલ્ય. ધારો કે આ મૂલ્ય પેદા કરવા માટે દિવસના 4 કલાકનો શ્રમ પૂરતો છે.
બરાબર.
તો મૂડીપતિ કામદારને આ 4 કલાકના શ્રમના મૂલ્ય બરાબર વેતન, પગાર ચૂકવે છે. પણ એ કામદાર પાસે કામ કેટલું કરાવે છે? ધારો કે 8 કલાક.
ઓહો, એટલે 4 કલાકનું વેતન આપીને 8 કલાક કામ કરાવે.
બરાબર. તો પેલા વધારાના 4 કલાકમાં કામદારે જે મૂલ્ય ઉત્પન્ન કર્યું એ ક્યાં ગયું? એ ગયું મૂડીપતિના ખિસ્સામાં નફા તરીકે. આજે વધારાનું ચૂકવ્યા વગરનું શ્રમ દ્વારા પેદા થયેલું મૂલ્ય છે એને જ માર્ક્સ વધારાનું મૂલ્ય કહે છે. અને આ જ મૂડીવાદી શોષણનો અને નફાનો મૂળ સ્ત્રોત છે. કામદાર પોતાની મહેનતનું પૂરું વળતર મેળવતો નથી.
આ તો બહુ સ્પષ્ટ રીતે શોષણ દેખાડે છે. જો કે તમે કહ્યું એમ, આજના અર્થશાસ્ત્રીઓ કદાચ આ શ્રમ મૂલ્ય સિદ્ધાંતને નથી માનતા.
હા, મોટાભાગના આધુનિક અર્થશાસ્ત્રીઓ શ્રમ મૂલ્ય સિદ્ધાંતને નકારે છે. મૂલ્ય નક્કી કરવાના બીજા ઘણા પરિબળો છે એમ માને છે. પણ આ વધારાના મૂલ્યોનો જે મૂળ વિચાર છે કે મૂડી અને શ્રમ વચ્ચે શક્તિનું અસંતુલન છે અને નફાનો એક મોટો હિસ્સો શ્રમના શોષણમાંથી આવી શકે છે, એ વિચાર આજે પણ મૂડીવાદની ટીકા કરનારાઓ માટે મહત્વનો છે. એ શક્તિ સંબંધો અને શોષણની શક્યતાને ઉજાગર કરે છે.
સમજી ગઈ. તો આ બધી સમસ્યાઓ, અલિપ્તતા, શોષણ, વર્ગ સંઘર્ષ, આ બધાનો અંત માર્ક્સે શેમાં જોયો? એમનું ભવિષ્યનું દર્શન શું હતું?
માર્ક્સે ઇતિહાસના અંતે એક ક્રાંતિની કલ્પના કરી હતી. એ માનતા હતા કે મૂડીવાદ પોતાના જ આંતરિક વિરોધાભાસોને કારણે તૂટી પડશે. કામદાર વર્ગ જાગૃત થશે, ક્રાંતિ કરશે અને મૂડીવાદી વ્યવસ્થાને ઉથલાવી દેશે.
અને પછી શું આવશે?
પછી આવશે સામ્યવાદ, કમ્યુનિઝમ. માર્ક્સે બહુ વિગતવાર વર્ણન નથી કર્યું કે એ સમાજ કેવો દેખાશે, પણ એની મુખ્ય રૂપરેખા આપી હતી. એ એક વર્ગવિહીન સમાજ હશે, કોઈ માલિક મજૂર નહીં. રાજ્યવિહીન સમાજ હશે, સરકારની જરૂર નહીં રહે. ઉત્પાદનના સાધનો, ફેક્ટરી, જમીનની ખાનગી માલિકી નાબૂદ થઈ જશે. એના પર સમાજનો સહિયારો અધિકાર હશે.
અને એનાથી શું ફાયદો થશે?
માર્ક્સ માનતા હતા કે આનાથી શોષણનો અંત આવશે અને સૌથી અગત્યનું પેલી એલિયનેશન, અલિપ્તતાનો પણ અંત આવશે. શ્રમ એ મજબૂરી કે વૈતરૂ નહીં, પણ માણસની સ્વૈચ્છિક સર્જનાત્મક અભિવ્યક્તિ બનશે. લોકો પોતાની ખુશી માટે, સમાજ માટે કામ કરશે અને એ સમાજનો આદર્શ સિદ્ધાંત હશે. દરેક પાસેથી તેની ક્ષમતા મુજબ, દરેકને તેની જરૂરિયાત મુજબ.
વાહ, આ તો ખરેખર એક યુટોપિયા જેવો આદર્શવાદી ચિત્ર લાગે છે. ચાલો હવે આટલી ઊંડી ચર્ચા પછી આ પુસ્તકમાંથી આપણે કેટલાક મુખ્ય સંદેશાઓ તારવી શકીએ, જે આજે પણ આપણને આપણા સમાજને કઈ રીતે લાગુ પડે.
હા, ચોક્કસ. મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ છે જે આપણે યાદ રાખી શકીએ. પહેલો અને સૌથી અગત્યનો, જે આપણે વારંવાર કહી રહ્યા છીએ, એલિયનેશનની સ્થાયી પ્રસ્તુતતા. ભલે માર્ક્સની રાજકીય ભવિષ્યવાણીઓ ખોટી પડી હોય, પણ મૂડીવાદી વ્યવસ્થા આપણને આપણા કામથી, આપણી પેદાશથી, આપણી પોતાની જાતથી અને બીજા માણસોથી કેવી રીતે દૂર કરી શકે છે એનું એમનું વર્ણન આજે પણ આધુનિક સમાજમાં, ખાસ કરીને આપણા કામના સ્થળોએ અનુભવાતી લાગણીઓને સમજવામાં બહુ મદદ કરે છે.
હા, જેમ કે ગુજરાતમાં કે ભારતમાં આપણે ગિગ ઇકોનોમી જોઈએ, મોટી કોર્પોરેટ ઓફિસોનું કલ્ચર જોઈએ, ત્યાં આ અનુભવ ઘણાને થતો હશે. અર્થહીનતા, નિયંત્રણનો અભાવ.
બરાબર. શું આપણું કામ આપણને એક માણસ તરીકે પૂરો સંતોષ આપે છે, આપણને જીવંત રાખે છે? આ માર્ક્સનો સવાલ આજે પણ એટલો જ વેધક છે.
બીજો મુદ્દો કયો?
બીજો છે ઐતિહાસિક ભૌતિકવાદનો પ્રભાવ. એ વિચાર કે સમાજનો આર્થિક બેઝ એના કાયદાકીય, રાજકીય, સાંસ્કૃતિક સુપરસ્ટ્રક્ચરને આકાર આપે છે, એ ખરેખર ક્રાંતિકારી હતો.
હા, એણે વિચારવાની દિશા જ બદલી નાખી.
ભલે એ સિદ્ધાંતને આજે આપણે શબ્દશઃ સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ એ આપણને સમાજ અને ઇતિહાસનું વિશ્લેષણ કરવા માટે એક શક્તિશાળી લેન્સ આપે છે. એ આપણને આર્થિક પરિબળોની ભૂમિકાને ગંભીરતાથી લેવા મજબૂર કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે દેશનો આર્થિક વિકાસ કઈ રીતે સામાજિક અને રાજકીય પ્રવાહોને પ્રભાવિત કરે છે.
ત્રીજો મુદ્દો.
ત્રીજું, મૂડીવાદના વિરોધાભાસોની ટીકા. માર્ક્સે જે મુદ્દા ઉઠાવ્યા હતા, જેમ કે શોષણ, વધારાનું મૂલ્ય, વસ્તુઓ પાછળની આંધળી દોડ જેને કમોડિટી ફેટિશિઝમ કહે છે, જ્યાં વસ્તુઓનું મહત્વ માણસો કરતાં વધી જાય, સિસ્ટમની આંતરિક અસ્થિરતા, તેજી મંદીના ચક્રો અને વધતી જતી અસમાનતા,
આ બધી સમસ્યાઓ તો આજે પણ આપણી સામે જ છે.
બિલકુલ. અને આ મુદ્દાઓ સમજવા માટે માર્ક્સનું વિશ્લેષણ આજે પણ ઉપયોગી થઈ શકે છે. એ આપણને સમસ્યાના મૂળ સુધી લઈ જવામાં મદદ કરી શકે છે.
અને છેલ્લો, ચોથો મુદ્દો, જે એક ચેતવણી જેવો હતો.
હા, ભવિષ્યવાણીની નિષ્ફળતા અને સિદ્ધાંતના જોખમો. સિંગર બહુ સ્પષ્ટ કરે છે કે માર્ક્સની જે ભવિષ્યવાણીઓ હતી, કામદાર વર્ગ વધુને વધુ ગરીબ થતો જશે, મૂડીવાદ અનિવાર્યપણે પડી ભાંગશે, એ સાચી નથી પડી. આ આપણને ચેતવે છે કે કોઈપણ સામાજિક સિદ્ધાંતને જ્યારે એકદમ કઠોર, નિયતિવાદી વિજ્ઞાન બનાવી દેવામાં આવે ત્યારે એના જોખમો શું હોય છે.
હા, એના નામે જે શાસનો સ્થપાયા એના પરિણામો આપણે જોયા છે.
બરાબર. એટલે સિદ્ધાંતોને સમજવા પણ એને આંધળા થઈને ન અનુસરવા, એ બોધપાઠ પણ મળે છે.
ખૂબ સરસ. હવે પુસ્તકમાં માર્ક્સના કેટલાક યાદગાર ધારદાર વિચારો કે અવતરણોનો પણ ઉલ્લેખ છે. એમાંથી થોડા જોઈએ અને એનો અર્થ સમજીએ.
ચોક્કસ. પહેલો જ વિચાર, જે બહુ જ પ્રખ્યાત છે, એમના થીસીસ ઓન ફાયરબાખમાંથી. તત્વજ્ઞાનીઓએ અત્યાર સુધી માત્ર દુનિયાનું અર્થઘટન કર્યું છે, મુદ્દો તેને બદલવાનો છે.
વાહ, આ તો સીધી વાત છે. ફક્ત વાતો નહીં, કામ કરો.
બિલકુલ. આ માર્ક્સના પ્રેક્સિસના ખ્યાલને દર્શાવે છે, એટલે કે જ્ઞાનનો હેતુ ફક્ત બેઠા બેઠા ચિંતન કરવાનો નથી, પણ એ જ જ્ઞાનનો ઉપયોગ કરીને સમાજમાં વાસ્તવિક પરિવર્તન લાવવાનો છે. સિદ્ધાંત અને વ્યવહારનું જોડાણ, વર્તમાન વ્યવસ્થાને ઉથલાવીને વધુ સારી, વધુ માનવીય વ્યવસ્થા બનાવવી.
સમજાયું. બીજો વિચાર, જે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોની શરૂઆતની જ પંક્તિ છે, અત્યાર સુધીના તમામ સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે.
આ એક વાક્યમાં એમના ઐતિહાસિક ભૌતિકવાદનો આખો સાર આવી જાય છે કે માનવ ઇતિહાસને ચલાવનારું મુખ્ય બળ કયું તો કે આર્થિક સંસાધનો પર નિયંત્રણ મેળવવા માટે જુદા જુદા સામાજિક વર્ગો વચ્ચે ચાલતો સંઘર્ષ.
માલિક અને ગુલામ, જમીનદાર અને ખેડૂત.
હા, પછી મૂડીપતિ અને મજૂર. આ સંઘર્ષ જ સમાજને આગળ વધારે છે એવું માર્ક્સનું માનવું હતું.
ત્રીજો મુખ્ય વિચાર, જેની આપણે બેઝ સુપરસ્ટ્રક્ચરની ચર્ચામાં વાત કરી, માણસની ચેતના તેના અસ્તિત્વને નિર્ધારિત નથી કરતી, પરંતુ તેનાથી વિપરીત તેનું સામાજિક અસ્તિત્વ તેની ચેતનાને નિર્ધારિત કરે છે.
હા, આ ઐતિહાસિક ભૌતિકવાદ અને આઇડિયોલોજી એટલે કે વિચારધારાના ખ્યાલનો પાયો છે. આપણા જે વિચારો છે, માન્યતાઓ છે, મૂલ્યો છે, એ કંઈ શુદ્ધ તર્કમાંથી નથી આવતા. આપણે જે સમાજમાં રહીએ છીએ, જે આર્થિક પરિસ્થિતિમાં જીવીએ છીએ, જે વર્ગમાં આપણું સ્થાન છે, એના દ્વારા આપણા વિચારો ઊંડે સુધી ઘડાયેલા હોય છે.
એટલે આપણને જે સામાન્ય લાગે છે એ ખરેખર તો શાસક વર્ગના વિચારો હોઈ શકે છે.
ઘણીવાર એવું જ હોય છે માર્ક્સ મુજબ. અને છેલ્લું, પેલું સામ્યવાદી સમાજનું સૂત્ર, દરેક પાસેથી તેની ક્ષમતા મુજબ, દરેકને તેની જરૂરિયાત મુજબ.
આનો અર્થ શું થાય?
આ માર્ક્સનું અંતિમ દર્શન છે. એક એવો સમાજ જ્યાં આર્થિક લેવડદેવડનો, શોષણનો તર્ક જ ખતમ થઈ ગયો છે. લોકો પોતાની પૂરી ક્ષમતાથી મુક્તપણે સમાજમાં યોગદાન આપે છે અને સમાજ એમની જે જરૂરિયાતો છે, ફક્ત ભૌતિક જ નહીં પણ વિકાસ માટેની બધી જરૂરિયાતો એ પૂરી પાડે છે. એક આદર્શ સ્થિતિ.
ખરેખર આ બધા વિચારો બહુ ઊંડા છે, પણ હવે સવાલ એ થાય કે આ બધી કહી શકાય કે ભારેખમ ફિલોસોફીનો આપણા રોજિંદા જીવનમાં, વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ? આપણે આમાંથી શું શીખી શકીએ?
ના, એવું નથી કે આ ફક્ત પુસ્તકોમાં જ રહે. ઘણા રસ્તા છે જેને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ. દાખલા તરીકે, આધુનિક કામનું વિશ્લેષણ. પેલો એલિયનેશનનો ખ્યાલ વાપરીને આપણે આપણી પોતાની નોકરી કે કામ વિશે વિચારી શકીએ. મને મારા કામમાં અર્થ દેખાય છે? શું હું કંટ્રોલ અનુભવું છું? શું આ કામ મને માનવીય રીતે સંતોષ આપે છે? આ સવાલો પૂછવાથી કદાચ આપણને સમજાય કે આપણે શું બદલવાની જરૂર છે.
હા, પોતાની નોકરી વિશેની લાગણીઓને સમજવામાં મદદ મળે. બીજું શું?
અસમાનતા અને વૈશ્વિક ગતિશીલતાને સમજવી. શોષણ અને વધારાના મૂલ્યના ખ્યાલો આપણને વિચારવા પ્રેરે છે. આપણે જે સસ્તા કપડાં પહેરીએ છીએ કે જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વાપરીએ છીએ, એ ક્યાં બને છે, કોણ બનાવે છે, એમને શું વળતર મળે છે, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં શોષણ ક્યાં થઈ રહ્યું છે, આપણા દેશમાં સંપત્તિનું આટલું અસમાન વિતરણ કેમ છે, માર્ક્સ આપણને આના મૂળમાં જવા માટે એક દ્રષ્ટિ આપે છે.
આ તો બહુ મહત્વનો મુદ્દો છે.
પછી ઉપભોક્તાવાદ અને મીડિયાની ટીકા. કોમોડિટી ફેટિશિઝમ આપણને યાદ અપાવે છે કે વસ્તુઓ ખરીદવા અને ભેગી કરવાની દોડમાં આપણે ક્યાંક માનવીય સંબંધો અને અનુભવોને ભૂલી તો નથી રહ્યા ને?
હા, જાહેરાતો સતત આપણને કંઈક ને કંઈક ખરીદવા લલચાવે છે.
બરાબર. તો આઇડિયોલોજીનો ખ્યાલ આપણને પૂછવા પ્રેરે છે કે આ જાહેરાતો, આ મીડિયા સંદેશાઓ કઈ વિચારધારા ફેલાવી રહ્યા છે? આનાથી ખરેખર કોને ફાયદો થઈ રહ્યો છે? શું આ આપણી જરૂરિયાતો છે કે ઊભી કરાયેલી ઈચ્છાઓ? આ આપણને વધુ સભાન નાગરિક અને ઉપભોક્તા બનાવે છે.
અને છેલ્લે
સામાજિક પરિવર્તનનું મૂલ્યાંકન. કોઈ પણ સમસ્યા હોય, ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ત્યારે ફક્ત એના ઉપર છેલ્લા લક્ષણો જોઈને ઉકેલ શોધવાને બદલે એના મૂળમાં રહેલા આર્થિક અને સામાજિક કારણોને સમજવાનો પ્રયત્ન કરવો. એક સિસ્ટમ તરીકે વિચારવું. માર્ક્સ આપણને આ વ્યવસ્થાગત વિચારસરણી, સિસ્ટમિક થિંકિંગ તરફ દોરે છે.
ખરેખર આ બધી વાતો સાંભળ્યા પછી મને અંગત રીતે એ વાત બહુ સ્પર્શી ગઈ કે માર્ક્સના વિચારોમાંથી પેલું રાજકારણ અને ક્રાંતિની વાત બાજુ પર મૂકી દઈએ ને તો પણ એમની જે મૂળભૂત ટીકા છે, ખાસ કરીને કામ અને જીવનમાં આવતી અલિપ્તતા વિશે, એ આજે પણ આટલા વર્ષો પછી પણ કેટલી સાચી અને આપણે જાતે અનુભવી શકીએ એવી લાગે છે. આપણા રોજિંદા કામકાજને, જીવનને આ દ્રષ્ટિથી જોવું એ પોતે જ એક અનોખી શક્તિ આપે છે.
હા, એ વાત સાચી છે. અને મારા માટે આ પુસ્તક અને ચર્ચામાંથી મુખ્ય શીખ એ છે કે સિંગરનો જે સંતુલિત દ્રષ્ટિકોણ છે એ બહુ મહત્ત્વનો છે. એ માર્ક્સની જે બૌદ્ધિક ઊંડાઈ છે, એમનો જે નૈતિક આક્રોશ છે સમાજની સ્થિતિ સામે, એની કદર કરે છે. પણ સાથે સાથે એમની જે ભવિષ્યવાણીઓ ખોટી પડી અને એમના નામે જે માર્ક્સવાદી રાજ્યો બન્યા, એના જે ખતરનાક પરિણામો આવ્યા, એનું પણ એકદમ સ્પષ્ટ અને ટીકાત્મક મૂલ્યાંકન કરે છે. એટલે કે વિચારકને એના નામે ચાલતા શાસનોથી કે એના અનુયાયીઓએ કરેલી ભૂલોથી અલગ પાડીને જોવાનું મહત્વ સમજાય છે. કોઈ પણ વિચારનું મૂલ્યાંકન આ રીતે જ થવું જોઈએ.
બરાબર. અને શ્રોતાઓ માટે આપણે છેલ્લો વિચાર મૂકી શકીએ જેના પર એ લોકો મનન કરી શકે.
હા, ચોક્કસ. એક સવાલ જે આ પુસ્તક વાંચ્યા પછી કે આ ચર્ચા સાંભળ્યા પછી મનમાં ઊભો થાય છે, જો માર્ક્સની આર્થિક ભવિષ્યવાણીઓ ભલે નિષ્ફળ ગઈ હોય, પણ એમણે જે અલિપ્તતાની વાત કરી હતી, માણસનું પોતાના કામથી, પોતાની જાતથી, બીજાઓથી વિમુખ થવું, એ વાત આજે પણ આપણને આટલી શક્તિશાળી અને સાચી લાગતી હોય,
હા,
તો એ આપણી અત્યારની આધુનિક આર્થિક પ્રણાલીઓ વિશે શું કહે છે? શું એનો અર્થ એવો થાય કે ભૌતિક રીતે આપણે ગમે તેટલી પ્રગતિ કરી હોય, ઘણી બધી સુખ સગવડો મેળવી હોય, પણ ક્યાંક ને ક્યાંક આપણી આ સિસ્ટમ માણસની કેટલીક મૂળભૂત ઊંડી માનવીય જરૂરિયાતો, જેમ કે કામમાં અર્થ શોધવો, બીજા લોકો સાથે સાચું જોડાણ અનુભવવું, પોતાની રચનાત્મકતાને વ્યક્ત કરવાની તક મળવી, આ બધું પૂરું પાડવામાં કદાચ નિષ્ફળ જઈ રહી છે?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
બસ આ પ્રશ્ન સાથે જ આપણે શ્રોતાઓને છોડીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.